ધન્ય સીવણના દોરા તારો આત્મત્યાગ અણમોલ, રિસાયેલા બેને સાંધ્યા તે સ્વયં બની જઈ ડૂલ, સીતાનું હરણ કરીને રાવણ તેને લંકામાં લઈ આવ્યો, પછી અશોકવાડીમાં રાક્ષસીઓના પહેરા નીચે તેને મૂકીને પોતે મંદોદરીને મળવા ગયો. કેટલાક દિવસથી રાવણને જોયો નહોતો એટલે મંદોદરીએ પૂછ્યું, એકાએક ક્યાં ગુમ થઈ ગયા હતા? ફરી પાછા જોગી બનીને કૈલાસ તો નહોતા ઉપડ્યા ને? આ વખતે કૈલાસ નહીં પણ જનસ્થાનમાં ગયો હતો, રાવણે કહ્યું. મંદોદરીને નવાઈ લાગી. તેણે પૂછ્યું, શું કહ્યું? યોગી બનીને જનસ્થાનમાં ગયા હતા? ત્યાં કયા દેવને પ્રસન્ન કરવા ગયા હતા? દેવને નહીં, દેવીને. દેવીને? કઈ દેવી? જનસ્થાનમાં દેવીના વાસની મને તો ખબર નથી, રાવણે શાંતિથી કહ્યું. એનું નામ સીતાદેવી. મંદોદરીએ કહ્યું, ઓ સીતાદેવી, વનવાસી રામચંદ્રની પત્ની સીતા તો નહીં ને? રાવણે કહ્યું, હા એ. મંદોદરીએ કહ્યું, પણ તમારે શું કરવા એને પ્રસન્ન કરવા જવું પડે અને એને માટે યોગી શું કરવા બનવું પડે? રાવણે કહ્યું, શું કરવા તે એને અહીં ઉપાડી લાવવા. સીધી રીતે સમજાવતા એ માને નહીં, પછી શું થાય? મંદોદરીએ નવાઈ પામી કહ્યું, તે શું તમે સીતાને અહીં ઉપાડી લાવ્યા છો? શું કહો છો? રાવણે ગર્વથી કહ્યું, હા, લહેરથી ખભા પર નાખીને ઉઠાવી લાવ્યો છું. કુંજડીની પેઠે મારા ખભા પર એને વલવલતી જોઈ મને બહુ આનંદ થયો. મંદોદરીએ કહ્યું, અરર, કોણે તમને આ દુર્બુદ્ધિ આપી? મંત્રીઓ શું તમને આવો મંત્ર આપે છે? રાવણે કહ્યું, મંત્રીઓ બિચારા આમાં શું જાણે, હું રાજા છું, ફાવે તે કરું, ફાવે તેમ વર્તું. બુઢો મારી જ ડાયલો થવા ગયો પણ મેં કાન આમ રહ્યો કે ચૂપ. મંદોદરીએ કહ્યું, તો શું મારી જ મામા પણ આમાં છે? રાવણે કહ્યું, છે નહીં, હતા. સુવર્ણ મૃગનો વેશ લઈ એ રામ લક્ષ્મણને વનમાં ખેંચી ગયા, તે હું એકલી પડેલી સીતાને અહીં ઉપાડી લાવ્યો. મારીચને રામે મારી નાખ્યો અને હવે રામ વનમાં રોતો રોતો ભટકતો હશે. હા હા. મંદોદરીએ કહ્યું, અરે રે, તમે આવા વીર છતાં તમને આવું કપટ કરવાનું કેમ સૂજ્યું? તમે આવા મહાન છતાં આવા શૂદ્ર કેમ થયા? તમે આવા ધર્મશાસ્ત્રના વેતા છતાં આવું અધર્મી કાર્ય તમે કેવી રીતે કર્યું? અરે રે રે, તમે કુળના મુગટ છતાં આવું કુળને કલંક લગાડનારું કાર્ય તમારે હાથે કેવી રીતે થયું? રાવણે કહ્યું, હવે રહેવા દે તારો બકવાટ. રામે મારા રાક્ષસોને માર્યા, હું એની સીતાને ઉપાડી લાવ્યો. હિસાબ ચૂકતે થઈ ગયો. મંદોદરીએ કહ્યું, ખોટી વાત, રાક્ષસોએ રામને સતાવ્યા, ઋષિમુનિઓને સતાવ્યા એટલે રામે તેમને માર્યા. એનું વેર લેવું હતું તો રામની સાથે સામી છાતીએ લડવું હતું ને? આવું કપટ કેમ કર્યું? સીતાએ તમારું શું બગાડ્યું હતું? કૃપા કરીને એને પાછી મૂકી આવો. રાવણે કહ્યું, એ નહીં બને, આ રાવણ પાછું પગલું કદી નહીં ભરે. મંદોદરીએ કહ્યું, એમાં પાછું પગલું ભરવાનું નથી પણ કેવળ થયેલી ભૂલ સુધારવાનું છે. રાવણે કહ્યું, ભૂલ? રાવણ કદી ભૂલ કરતો જ નથી. મંદોદરીએ કહ્યું, આ પારકી સ્ત્રીને ઉપાડી લાવ્યા એ ભૂલ નહીં? રાવણે કહ્યું, ભૂલ સાની, જાણી જોઈને સમજી વિચારીને ઉપાડી લાવ્યો છું, ભલે હવે એ અહીં રહી. મંદોદરીએ કહ્યું, એ રહેવાનું કહે છે? રાવણે કહ્યું, એની નાને કોણ ગણે છે? મેં એને 12 મહિનાની મહેતલ આપી છે, 12 મહિના પૂરા થતાં જો એ મને તાબે નહીં થાય તો એનું માથું ઉડાવી દઈશ, એવું મેં એને કહી દીધું છે. તમારા કહેવા પરથી મને લાગે છે કે એ સીતા કોઈ સાધારણ સ્ત્રી નથી. રાજવૈભવને એ ઠોકરે મારશે અને રીબામણની એ પરવા નહીં કરે. ઓ પતિ, આવી સતીને શું કામ સતાવો છો? આવું પાપકર્મ શું કામ કરો છો? આનું સારું ફળ નહીં આવે. મંદોદરીએ કહ્યું, જે આવે તે જોયું જશે. રાવણે ગર્વથી કહ્યું. મંદોદરીએ ઘણી રીતે રાવણને સમજાવ્યો પણ રાવણે માન્યું નહીં. આવી રીતે ઘણી વખત મંદોદરી રાવણને ઠપકો આપતી પણ ભાન ભૂલેલો રાવણ સાંભળતો નહીં. હનુમાન લંકામાં આવીને આગ લગાડી ગયો. એ પછી વળી મંદોદરીએ રાવણને સમજાવવા એક ભારે પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ. પછી યુદ્ધ સભા ભરાઈ અને વિભીષણ લંકા છોડી જતો રહ્યો. એ વખતે ફરી મંદોદરીએ છેલ્લો પ્રયત્ન કર્યો. તેણે પતિને કહ્યું, વિભીષણ ઉપર આટલો બધો ક્રોધ? તમે તો કહેતા હતા ને કે મારી રાજસભામાં વિભીષણ સૌથી વધારે ડાયો છે. રાવણે કહ્યું, ડાયો છે ને, મને બહુ વાલો પણ છે, પરંતુ હમણાંનું એનું મગજ બગડી ગયું છે. સાચી કહો છો, પહેલાં તો તમે જ કહેતા હતા કે યથાર્થ જ્ઞાનીને યથાર્થવાદી છે. મંદોદરીએ કહ્યું, પણ આજે એ સ્વાર્થ જ્ઞાની અને સ્વાર્થવાદી છે. ઘડીએ ઘડીએ સીતાને પાછી મોકલવાનું કહ્યા કરે, એ સ્વાર્થ નહીં તો બીજું શું? એમાં સ્વાર્થી કેવી રીતે? પારકી સ્ત્રીને તમે ઉપાડી લાવો તો એ શું? એને તમને ટેકો આપવો જોઈએ તો શું? રાજસભા મૂર્ખ છે, યુદ્ધસભા મૂર્ખ છે. રાવણે કહ્યું, મૂર્ખ નહીં તો બિક્કણ. મંદોદરીએ જવાબ દીધો, બિક્કણ? 100-100 સંગ્રામ જીતનારાઓને તમે બિક્કણ કહો છો? હાસ તો, જેનામાં સાચું બોલવાની, સાચું સાંભળવાની કે સાચું આચરવાની હિંમત નથી તે બધા જ બિક્કણ છે. તમે પણ બિક્કણ છો. સીતાને હરી લાવીને તમે પાપ કર્યું છે. વરી કપટથી હરીને બેવડું પાપ કર્યું છે અને હવે એની પાછળ આખા રાજ્યને હુમવા તૈયાર થયા છો. એથી એ મોટું પાપ કર્યું છે. તમારા આ પાપમાં તમારી બધી સમૃદ્ધિ ભરીને ખાક થઈ જશે, એ નક્કી જાણજો. પતિવ્રતા સ્ત્રીનું એક અશ્રુબિંદુ આખી પૃથ્વીને દુબાડી દેવાને સમર્થ છે. આજ પૂર્વે તમે અનેક પતિવ્રતા સ્ત્રીઓને રંજાડી છે, તે બધી શાપ દુર્બુદ્ધિ બનીને આજ તમારા મનમાં આવી વસ્યા છે ને તમારો અને આખા રાક્ષસ કુળનો નાશ કરી નાખશે. બોલતા બોલતા મંદોદરી ધ્રુજી ઉઠી, તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. રાવણે કહ્યું, મને લાગે છે કે આ તમારી ભ્રમણા છે. તમે વિભીષણની પેઠે ફાર ખાઈ ગયા છો. સ્વસ્થ થાઓ અને સુખી થાઓ. મંદોદરીએ કહ્યું, હવે સુખની આશા કેવળ દુરાશા છે. અશુભ કાર્યનું શુભ ફળ કદી આવતું નથી. રાવણે કહ્યું, પણ તે તો અશુભ કર્મ નથી કર્યું ને, તું આનંદમાં રહે. થોડી વાર રહી તેણે કહ્યું, ખરી વાત એમ છે કે ગરુડ જેમ સાપને પકડે તેમ સીતાએ મારા હૃદયને પકડ્યું છે, માટે મારી વાત તું ભૂલ અને તું તારે આનંદમાં રહે. મંદોદરીએ કહ્યું, મારું ને તમારું જીવન એકમેક સાથે જોડાયેલું છે. હું તમારા કર્મના ફળની ભાગીદાર છું અને ભાગીદારીમાંથી લેસ પણ છટકવા નથી ઈચ્છતી. પરંતુ મારી એક છેલ્લી વિનંતી માનો. રાવણે કહ્યું, માનું પણ સીતાને પાછી મોકલવાનું તું ન કહેતી હોય તો. મંદોદરીએ કહ્યું, તો કાંઈ નહીં, મારે કશું કહેવું નથી, કશું માંગવું નથી, કશું લેવું નથી. આજ લગી હું ગર્વ ધરતી હતી કે રાવણ જેવો મારો પતિ છે અને ઇન્દ્રજીત જેવો મારો પુત્ર છે, પણ મારો એ ગર્વ હવે ગરી ગયો. સાથી સાથી તે આજે મારું મન મને કહે છે કે રાક્ષસ કુળનો વિનાશ પાસે આવ્યો છે. મારી નજર આગળ મને સ્પષ્ટ દેખાય છે. અરે અરે અરે, મારાથી આ નથી જોવાતું. એકદમ બે હાથે આંખો દાબી દઈને ચીસ પાડી નીચે બેસી પડી ને ઘડીકમાં બેહોશ બની ગઈ. દાસીઓને મંદોદરીની સંભાળમાં મૂકી રાવણ ચાલ્યો ગયો. પરિણામ મંદોદરીના કહેવા પ્રમાણે જ આવ્યું. રાવણનો અને એના સમસ્ત કુળનો નાશ થઈ ગયો. મંદોદરીનું ચિત્ત શુદ્ધ છે. તે ધર્મ અને નીતિનો માર્ગ જાણે છે અને સાચું લાગે તે કહેવાની એનામાં હિંમત પણ છે. એટલે રાવણના દુષ્કર્મનું ભયાનક પરિણામ તે આંખે નજરો નજર નિહાળે છે. મંદોદરીની પતિભક્તિ ઉત્કટ છે. પતિ ઉપર તેને અનહદ પ્રેમ છે. એ પ્રેમને લીધે જ તે પતિને કઠોર સત્ય સંભળાવી શકે છે અને રાવણ પણ તે સાંભળી રહે છે.